You're with SBS Radio.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
છેલ્લા કેટલાક સમયમાં ઓસ્ટ્રેલિયામાં વિદેશથી થતા માઇગ્રેશનમાં વધારો નોંધાયો છે અને સિડની તથા મેલબર્ન જેવા મોટા શહેરોમાં વસ્તી ખૂબ જ વધી ગઈ છે. તેથી દેશની સરકાર માઇગ્રેશનને લગતા નિયમોમાં સમયાંતરે કેટલાક ફેરફાર કરતી આવી છે અને હાલમાં તેઓ નવા માઇગ્રન્ટ્સને ઓસ્ટ્રેલિયાના મેટ્રો શહેરથી દૂર એટલે કે રિજનલ વિસ્તારોમાં સ્થાયી થવા માટે પ્રોત્સાહિત કરતા કેટલાક નિયમો લાવી છે. આવું જ એક એગ્રીમેન્ટ છે ડામા, એટલે કે ડેઝિગ્નેશન એરિયા માઇગ્રેશન એગ્રીમેન્ટ્સ. આ એગ્રીમેન્ટ્સ દ્વારા માઇગ્રન્ટ્સ વર્કર કે જેઓ ઓસ્ટ્રેલિયાના આંતરિક વિસ્તારોમાં સ્થાયી થવા માગતા હશે તેમના માટે ઓછી શરતો દ્વારા ઓસ્ટ્રેલિયન પરમેનન્ટ રેસિડેન્સી મેળવવાની તક રહેલી છે. તો ડામા શું છે, જો કોઈ વ્યક્તિને ઓસ્ટ્રેલિયાની પરમેનન્ટ રેસિડેન્સી મેળવવી હોય તો એ કેવી રીતે ઉપયોગી બની શકે છે, તે અંગે વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ. પાર્થ, હું વત્સલ પટેલ SBS ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું.
આભાર વત્સલ તમારો, મને થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી આ રેડિયો કન્વર્સેશનમાં.
પાર્થ, એ જણાવો કે આ ડામા શું છે.
વત્સલભાઈ, આ ડામા જે છે ઇમિગ્રેશને નવી પ્રોસેસ હાલમાં ઉપલબ્ધ કરાવી છે જે ઓવરસીઝ માઇગ્રન્ટ્સ જે અત્યારે રહે છે અથવા તો જે ઓસ્ટ્રેલિયામાં રહે છે એમના માટે, કે જેમાં જે પ્રોસેસ પહેલાંથી અવેલેબલ હતી જ, પણ એમાં થોડા એમને ફેરફાર અત્યારે કર્યા છે અને જેથી માઇગ્રન્ટ્સને એ અનુકૂળ આવે ઇન અ વે કે જે ઓવરસીઝ માઇગ્રન્ટ્સ પહેલાં હતા એમાં માઇગ્રેશનના પાથવેઝ એટલા બધા મળતા નહોતા અને એમની જોડે એટલા ઓક્યુપેશનની ફેસિલિટી મળતી નહોતી, જે અત્યારે ઇમિગ્રેશનને થોડું ઇઝી કર્યું છે એમના માટે ઇન અ વે કે એમને ઓક્યુપેશન થોડા વધારે છે અને એમના પરમનન્ટ માઇગ્રેશનના રસ્તા ઓપન કર્યા છે.
અગાઉ પણ ડામા પ્રકારના કેટલાક એગ્રીમેન્ટ સરકાર અમલમાં લાવી હતી, તો અત્યારના ડામા કરતાં તે કઈ રીતે અલગ હતા અને અત્યારે શું ચેન્જીસ લાવ્યા છે?
ડામા જનરલી ઇમિગ્રેશને પહેલા, સૌથી પહેલા નોર્ધન ટેરેટરી જે સ્ટેટ છે અહીંયા ઉત્તર ઓસ્ટ્રેલિયામાં, ત્યાં એમણે સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું હતું, જેમાં એમણે થોડા ઓક્યુપેશન કાઢ્યા હતા, જેમાં એ લોકો ઇમિગ્રેશન એવું કહ્યું હતું કે જે સ્ટેટ ગવર્મેન્ટ જે નોર્ધન ટેરેટરીમાં જે ડિમાન્ડમાં હોય, જે વધારે ડિમાન્ડમાં હોય અને જેમાં એમને પૂરતી ઓસ્ટ્રેલિયન જે ઓસ્ટ્રેલિયન પરમનન્ટ રેસિડેન્ટ કે જે સિટીઝન્સ જે રહેતા, જે હાલમાં રહેતા હોય ઓસ્ટ્રેલિયામાં, જો એ લોકોથી ડિમાન્ડ ના પૂરી થતી હોય એ કેસમાં ઇમિગ્રેશને એમના માટે પાથવે કાઢ્યો હતો કે જેમાં જે ઓછા સ્કિલ્ડ પર્સન કહેવાય, જેમ કે સેમી સ્કિલ્ડ ઓક્યુપેશન કહેવાય, જેમાં ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ તમને સ્પોન્સર કાઇન્ડ ઓફ કરી શકે અને જેમાં તમારા વર્ક વિઝા ઓપ્શન્સ નીકળી શકે, પણ પહેલાંથી જે સ્ટેટે ઓપ્શન્સ કાઢેલા હતા એમાં ઓક્યુપેશન લિમિટેડ હતા કે જેમાં મેની બહુ બધા એપ્લિકન્ટ્સ ક્વોલિફાઈ થતા બી ના હોય, જે અત્યારે ઇમિગ્રેશને થોડું ઇઝી કર્યું છે ઇન અ વે કે જે અત્યારે નવું જે એગ્રીમેન્ટ કાઢ્યું છે જેમાં એ કહેવાય છે ડામા વર્ઝન ટુ, જેમાં પરમનન્ટ રેસિડેન્સીના પાથવે ખોલ્યા છે કે જેમાં એમણે મેક શ્યોર કર્યું છે કે આ એગ્રીમેન્ટ નેક્સ્ટ 5 યર્સ સુધી વેલિડ રહેશે, કે જેના લીધે તમને એવું ના થાય કે તમારા પરમનન્ટ રેસિડેન્સનો ઓપ્શન બંધ થઈ જાય, કારણ કે એગ્રીમેન્ટ 5 વર્ષ માટે સાઇન થયું હોય તો તમારામાં પાથવે એવું હોય કે તમે 3 વર્ષ એમ્પ્લોયર જોડે કામ કરો પછી તમે પરમનન્ટ રેસિડેન્સી એપ્લાય કરી શકો. એટલે 5 વર્ષના એગ્રીમેન્ટમાં તમારા રૂલ્સ ચેન્જ થવાની, જે લોકો બહુ બધું વિચારતા હોય કે રૂલ્સ ચેન્જ થઈ જશે અને એ લોકો ફરીથી ક્વોલિફાઈ મે બી આફ્ટર 2-3 વર્ષ પછી ક્વોલિફાઈ ના થાય અને પછી શું કરવાનું, એ કેસમાં એમના માટે આ બહુ સારી વસ્તુ કહેવાય કે 5 વર્ષનો એગ્રીમેન્ટ એટલે નો ચેન્જીસ અને તમે ક્વોલિફાઈ થઈ શકો જો તમારો એમ્પ્લોયર હેપી હોય તમને સ્પોન્સર કરવા માટે. બીજી વસ્તુ, ઘણા લોકો ઇંગ્લિશની લેંગ્વેજ રિક્વાયરમેન્ટ મીટ ના કરતા હોય, કારણ કે ઓવરસીઝ ક્વોલિફાઈડ ઓક્યુપેશન હોય જે લો સ્કિલ્ડ વર્કર હોય, જેમ કે સ્પેસિફિક કુક્સ હોય કે પછી વેઇટર હોય. હવે વેઇટર માન લો ઓવરસીઝ જે રહેતા હોય જેમ કે ઇન્ડિયામાં હોય, એમની જોડે ઇંગ્લિશની એટલી બધી હાઈ સ્કિલ્સ ના હોય. ઇમિગ્રેશનને કરંટ વિઝા પ્રોગ્રામની અંદર ઇંગ્લિશનું વેવિયર આપ્યું છે જે જનરલી મિનિમમ 5 બેન્ડ્સનું હોય છે, 5 ઓવરઓલ અને 4.5 મિનિમમ બેન્ડ્સ જોઈતા હોય છે. એમાં એ લોકોએ વેવિયર આપ્યું છે કારણ કે સેમી સ્કિલ્ડ વર્કર જોડે એટલું બધું સ્કિલ્સ એમની ઇંગ્લિશમાં હોય ના. એના સિવાય એમના પે રેટ બી અહીંયા મિનિમમ રિક્વાયરમેન્ટ એઝ અ ફેરવર્કે જે આપેલા છે, જેમાં છે 53,900નું પેમેન્ટ કરવું જોઈએ, એ એમાં એમને થોડો વેવિયર આપેલા છે કે જેમાં એ ઓછું પેમેન્ટ એમ્પ્લોયર કરી શકે, કારણ કે ઘણા એમ્પ્લોયર પેમેન્ટ માટે કન્સર્ન્ડ હોય કે એપ્લિકન્ટ જે છે એ સેમી સ્કિલ્ડ છે અને ઉપરથી એમને મે બી વધારે પે કરવું પડે, તો એમના માટે આ બેનિફિટ છે, એમ્પ્લોયર માટે બી બેનિફિટ છે, અને એમ્પ્લોયી જે ઓવરસીઝથી આવતા હોય એમના માટે બી ઇન અ વે બેનિફિટ છે કે એમને એમ્પ્લોયર એવા મળી રહે કે જે ઓછા પેમેન્ટે બી ઓછા વેજીસ સેલરી પેકેજ પર બી સ્પોન્સર કરી શકે. તો જનરલી થોડા વેવિયર આપવામાં આવ્યા છે અને પર્મનન્ટ રેસિડેન્સીનો પાથવે ક્લિયર કરવામાં આવ્યો છે.
તો આ ડામા એગ્રીમેન્ટ અંતર્ગત વિદેશથી સપોઝ ભારતથી કોઈને અહીંયા ઓસ્ટ્રેલિયા માઇગ્રન્ટ થવું હોય તો એના માટે કયા નિયમો લાગુ કર્યા છે, એમણે કયું ધ્યાન રાખવું જોઈએ?
ઓવરસીઝથી જે આવતા હોય માઇગ્રન્ટ્સ એમાં જનરલી એક્સપિરિયન્સ જેમની જોડે હોય અરાઉન્ડ 1 યર્સથી લઈને 2 વર્ષ, 1 વર્ષથી લઈને 2 વર્ષના એક્સપિરિયન્સ હોય એ લોકો અથવા તો એનાથી વધારે હોય એ લોકો આના માટે એપ્લાય કરી શકે, કન્સિડરિંગ કે એમનું ઓક્યુપેશન આ જે એરિયા જે એમને બહાર પાડ્યા છે નોર્ધન ટેરિટરી જેમ કે છે, પછી વોરમ્બુલ છે જે વિક્ટોરિયામાં છે, કે જેમાં ઓક્યુપેશન જો તમારું એમના સ્ટેટના અંતર્ગત આવતું હોય તો તમને સ્પોન્સર કરી શકે, જેમાં તમારી જોડે રિલેવન્ટ સ્કિલ્સ. સેમી સ્કિલ્ડ વર્કરનો મતલબ એવું થાય કે તમારી જોડે હાઈલી સ્કિલ્ડ ના હોય, હાઈલી સ્કિલ્સ ના હોય, પણ તમારી જોડે મીડિયમ સ્કિલ્સ હોય, કાં તો તમારી જોડે ક્વોલિફિકેશન હોય પ્લસ થોડો એક્સપિરિયન્સ હોય, અથવા તો તમારી જોડે એક્સપિરિયન્સ વધારે હોય અને ક્વોલિફિકેશન ના હોય, તો તમારું ઓક્યુપેશન એમના લિસ્ટની અંદર આવતું હોવું જોઈએ તો એ તમને સ્પોન્સર કરી શકે. અને તમારી જોડે ઓછામાં ઓછા જે બી એક્સપિરિયન્સનો રિક્વાયરમેન્ટ છે, ડિપેન્ડિંગ ઓન કે તમે કયું ઓક્યુપેશન તમે ત્યાં નોમિનેટ કરો છો એના બેઝ પરથી ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ અને તમારું ઓક્યુપેશન ત્યાં તમારું મળતું હોવું જોઈએ. નોર્ધન ટેરિટરી એવું કહે છે કે જો તમારું સ્કિલ લેવલ 1-3 હોય, સ્કિલ લેવલ 1-3માં ઓક્યુપેશન્સ એવા આવે કે જેની સ્કિલ્સ હાઈ લેવલની જોઈએ, જેમાં જેમ કે એકાઉન્ટન્ટ છે, પછી કોઈ ટ્રેડ ઓક્યુપેશન્સ હોય, ટ્રેડ ઓક્યુપેશન સ્કિલ લેવલ 3માં ગણાય, જેમ કે કુક, શેફ, પેઇન્ટર, વેલ્ડર, એ બધા સ્કિલ લેવલ 3ના ઓક્યુપેશન કહેવાય. સ્કિલ લેવલ 2 એટલે એસિસ્ટન્ટ મેનેજર જેવા લેવલના ઓક્યુપેશન્સ હોય, જેમ કે રેસ્ટોરન્ટ મેનેજર હોય, કસ્ટમર સર્વિસ મેનેજર, જેમાં ડિપ્લોમા લેવલનું ક્વોલિફિકેશન જોઈતું હોય છે. અને સ્કિલ લેવલ 1 એટલે એકાઉન્ટન્ટ, મેનેજર, એન્જિનિયર, આઈટી, એવા ઓક્યુપેશન સ્કિલ લેવલ 1 ગણાય. એટલે આ સ્કિલ લેવલ 1-3માં જો તમારું ઓક્યુપેશન એમાં નોમિનેટ તમે કરતા હોય કે જે એમ્પ્લોયર તમને એ ઓક્યુપેશનમાં સ્પોન્સર કરવા માંગતો હોય, તો તમારી સ્કિલ્સના રિલેવન્ટ તમારી જોડે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ તો જે તમને સ્પોન્સર કરી શકે. એના સિવાય જો તમારું સ્કિલ લેવલ 4 હોય, એમાં સ્પેસિફિક સ્કિલ લેવલ 4 હોય, એમાં ઓક્યુપેશન જેવા કે એજ કેર વર્કર હોય, પર્સનલ કેર એસિસ્ટન્ટ હોય, એવા ઓક્યુપેશનમાં તમારી જોડે ડિપ્લોમા લેવલનું ક્વોલિફિકેશન હોવું જોઈએ. જરૂર નથી કે આ ઓસ્ટ્રેલિયાનું જ ક્વોલિફિકેશન હોય, ક્વોલિફિકેશન તમારું ઓવરસીઝનું બી હોઈ શકે, પણ ઓસ્ટ્રેલિયન ડિપ્લોમા ઇક્વિવેલન્ટ તમારી જોડે સ્ટડી હોવી જોઈએ અને એની સાથે સાથે 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવું જોઈએ. આ એક્સપિરિયન્સ તમારો મિનિમમ 20 કલાક પ્લસ હોવું જોઈએ પર વીક. અને જો તમારું ઓક્યુપેશન જનરલ સ્કિલ લેવલનું હોય તો એવા ઓક્યુપેશનમાં તમારી જોડે મિનિમમ સર્ટિફિકેટ 2 લેવલનું ક્વોલિફિકેશન હોવું જોઈએ પ્લસ 1.5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ 20+ કલાકનો. અથવા તો જો તમારું સર્ટિફિકેટ 2 લેવલનું ક્વોલિફિકેશન જ ના હોય તો સર્ટિફિકેટ 3 લેવલનું કોઈ ક્વોલિફિકેશન રિલેવન્ટ હોવું જોઈએ પ્લસ 1 વર્ષનો એક્સપિરિયન્સ 20+ કલાકનો હોવું જોઈએ. અથવા તો જો તમારી જોડે ક્વોલિફિકેશન રિલેવન્ટ હોય જ ના તો 2 વર્ષનો એક્સપિરિયન્સ જનરલી ફૂલ ટાઈમ એટલે કે 38 કલાકનો જોઈતું હોય. એટલે ડિપેન્ડિંગ ઓન તમારું ક્વોલિફિકેશન લેવલ કેટલું છે એના પરથી તમારું એક્સપિરિયન્સ રિકવાયરમેન્ટ ડિપેન્ડ કરતી હોય છે. એટલે જનરલી આટલી સ્કિલ્સ તમારી પાસે બી હોવી જોઈએ જો તમારે કોઈ એમ્પ્લોયર જોડેથી સ્પોન્સરશિપ જોઈતી હોય.
તો ઓક્યુપેશન લિસ્ટમાં કયા સુધારા કરવામાં આવ્યા છે?
ઓક્યુપેશન લિસ્ટમાં પહેલા થોડા લિમિટેડ ઓક્યુપેશન્સ હતા, અત્યારે એમણે 170 ઓક્યુપેશન કરન્ટલી આપ્યા છે કે જેમાં એપ્લિકન્ટ કોઈ બી ઓક્યુપેશન ડિપેન્ડિંગ ઓન બિઝનેસને રિક્વાયરમેન્ટ કરીતની છે અને ડિપેન્ડિંગ ઓન એપ્લિકન્ટ જોડે સ્કિલ્સ કેટલી છે એના પરથી એ કોઈ બી એક ઓક્યુપેશન નોમિનેટ કરી શકે. જેમાં ઘણા ઓક્યુપેશન ઇમિગ્રેશનના જે કરંટ હાલના લિસ્ટમાં છે 482 વિઝાના, જનરલી અત્યારે મોસ્ટ ઓફ એપ્લિકન્ટ જે એપ્લાય કરતા હોય છે એ 482 વિઝા એપ્લાય કરતા હોય છે જે એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝા છે, પણ એની રિક્વાયરમેન્ટ થોડી હાઈ હોય છે અને ડામામાં થોડા એક્ઝેમ્પશન્સ આપવામાં આવે છે, જેમ કે મેં તમને કીધું એક્સપિરિયન્સની થોડી વેવિયર હોય, ઇંગ્લિશની વેવિયર હોય. તો જે ઓક્યુપેશન આપણે જે 482 વિઝા જે અત્યારે હાલમાં ઉપલબ્ધ છે ઓલરેડી એમાં ઓક્યુપેશન લિમિટેડ છે. એના સિવાય થોડા ઓક્યુપેશન એવા છે કે જે ઓછી સ્કિલ્સ, જેમાં ઓછી સ્કિલ્સ જોઈએ, જેમ કે વેઇટર, સુપરવાઇઝર, જે ઓક્યુપેશન ઇમિગ્રેશનના કોઈ લિસ્ટમાં જ નથી, અથવા તો એ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનું એક કોમન ઓક્યુપેશન લિસ્ટ છે જેને કહેવાય એન્સ્કો, એ લિસ્ટમાં બી થોડા ઓક્યુપેશન એવા છે જે છે જ નહીં, એવા ઓક્યુપેશનમાં બી નોર્ધન ટેરિટરી અત્યારે તમને સ્પોન્સર કરી શકે છે અંડર 482 એગ્રી લેબર એગ્રીમેન્ટ સ્કીમની અંદર. એટલે ઓક્યુપેશનની તમને થોડી છૂટ છે. એ તમારો મેઇન બેનિફિટ છે. બાકી જે ઓક્યુપેશન જે ઇમિગ્રેશનના લિસ્ટમાં જે છે એ તો છે જ, એના સિવાય થોડા 10-15 જેવા ઓક્યુપેશન છે જે ઓક્યુપેશન લિસ્ટમાં મેઇન ગવર્મેન્ટના લિસ્ટમાં નથી, સ્ટીલ એમાં નોર્ધન ટેરેટરીમાં તમે સ્પોન્સરશિપમાં નાખી શકો છો.
તો નોર્ધન ટેરેટરી અને વર્ણમ્બુલમાં ડામા લાગુ થયા પછી બિઝનેસના કયા ક્ષેત્રોને કુશળ કારીગરો મળી શકે તેવી સંભાવના છે?
નોર્ધન ટેરેટરીમાં કારણ કે આ એગ્રીમેન્ટ બહુ પહેલાથી ચાલે છે એટલા માટે નોર્ધન ટેરેટરીમાં ઓક્યુપેશન સારા એવા છે, જેમાં તમારે એકાઉન્ટિંગથી લઈને સેમી સ્કિલ્ડ એટલે કે ટ્રેડ ઓક્યુપેશન્સમાં, પછી ટ્રેડ ઓક્યુપેશન છે એનાથી બી ઓછા, જેમ કે એગ્રીકલ્ચર એટલે ફાર્મિંગ રિલેટેડ, પછી રેસ્ટોરન્ટ રિલેટેડ કુક, શેફ, વેઇટર એવા બધા ઓક્યુપેશન, જનરલી ડેરી રિલેટેડ એવા ઓક્યુપેશન વધારે છે. પણ એના સિવાય નોર્ધન ટેરેટરીમાં કારણ કે આ પહેલેથી સિસ્ટમ ચાલતી આવે છે, જે ડામાં સ્પોન્સરશિપ પહેલાં અવેલેબલ હતી, એટલા માટે એમાં ઓક્યુપેશન થોડા વધારે છે. અને જો તમે બીજું એરિયા જે વરંબુલ વિક્ટોરિયામાં જે હમણાં એપ્રુવ થયું છે એમાં ઓક્યુપેશન હજુ વરંબુલ એરિયાએ ડિક્લેર નથી કર્યા, એમણે કીધું છે કે સ્ટાર્ટિંગ ઓફ 2019 એ લોકો પ્રોવાઈડ કરશે ઇન્ફોર્મેશન એના વિશે. ને એટલું ઇન્ડિકેશન આપ્યું છે કે જનરલી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી અને ફાર્મિંગ ઇન્ડસ્ટ્રી રિલેટેડ એ લોકો ઓક્યુપેશન સ્પોન્સર એમાં કરશે.
ડામા અંગેના નિયમો તથા તેના દ્વારા ઓસ્ટ્રેલિયન પરમેનન્ટ રેસિડેન્સીની તકો વિશે વિસ્તૃત ચર્ચા કરવા બદલ હું વત્સલ પટેલ ફરીથી એક વખત SBS ગુજરાતી તરફથી આપનો આભાર માનું છું.
હું પણ તમારો આભારી છું કે તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યો અને સ્પેસિફિક ઇમિગ્રેશન કે પછી નોર્ધન ટેરેટરી સ્ટેટ ગવર્મેન્ટે બહાર નથી પાડ્યો આઈડિયા કે કયા કયા એમ્પ્લોયર પ્રોસ્પેક્ટિવ જેમાં તમે નાખી શકો, પણ એપ્લિકન્ટ અત્યારે એટલીસ્ટ તમને ઇન્ફોર્મેશન મળે એટલે તમે અત્યારથી એમ્પ્લોયર શોધી શકો છો. તમે એના વિશે રિસર્ચ કરી શકો કે એમ્પ્લોયર જે પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયર એમાં તમે કોન્ટેક્ટ કરીને ચેક કરી શકો કે એપ્રુવડ છે કે નહીં.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
Hear more stories in your language by visiting sbs.com.au.